जय सचिदान दादा वाणी जुलाई 2010 હવે આવે છે હેડિંગ પેજ 5 ઉપર આપણા જ ગુનાઓના દંડ જગત આપણને શી રીતે આંતરે વાય હાઉ કેન ધ વર્લ્ડ ઓબસ્ટ્રક્ટ યુ જગત આપણને શી રીતે આંતરે આપણા ખાનગી ગુનાઓ છે તેથી દેટ ઇઝ ધ થિંગ અંડરલાઇન કરેલું છે કયું વગર આપણા ખાનગી ગુનાઓ છે તેથી પ્રાઇવેટમાં જે ગુના થઈ ગયા છે ખાનગી એનાથી આપણને જગત આંતરે છે આપણને ઓબસ્ટ્રક્ટ કરે છે મારે દાદા કહે છે ખાનગી ગુના નથી તો મને કોઈ આંતરતું નથી મને કોઈ ઓબસ્ટ્રક્ટે કરતું નથી મને કેમ આંતર્યો એવું આપણે બોલીએ ને એવું કહ્યું ધારો કે કોઈ મને કેમ ઓબસ્ટ્રક્ટ કર્યો વાય આર યુ પ્રિવેન્ટિંગ મી વાય આર યુ બ્લોકિંગ મી એવું કંઈ બોલ્યું મને કેમ આંતર્યો એવું કહ્યું એટલે પછી આગળનું કશું દેખાય નહીં એવું બોલ્યા જ ખાલી કે મને કેમ આંતર્યો તો એને આગળનું કશું દેખાય નહીં કારણ કે તરત જ એ વ્યક્તિ બની જાય છે એ ચંદુલાલ બની જાય છે અંડરલાઇન સેન્ટેન્સ છે મને કેમ આંતર્યો વાય ઇઝ હી બ્લોકિંગ મી વોટ હેવ આઈ ડન એવું કહ્યું એટલે એને આગળનું કશું ના દેખાય એનું વિઝન લિમિટેડ થઈ જાય છે એને દેખાય નહીં પછી એટલે લોક એટલે આપણો અરીસો છે લોકો દુનિયા એ આપણો અરીસો છે લોક આપણો અરીસો છે પોતાનું પ્રતિબિંબ જોવાનું સાધન તમારું ઇફ યુ વોન્ટ ટુ સી યોર ઓન રિફ્લેક્શન સી ધ વર્લ્ડ એન્ડ દેટ ઇઝ યોર રિફ્લેક્શન આ ભયને મારાથી કંઈ પણ દુઃખ થાય તો જાણવું કે મારી ભૂલ થયેલી છે એટલે હું ભૂલ સુધાર્યા વગર રહું નહીં કંઈક વ્યવહારિક ભૂલ થઈ હોય તો સુધારવી તો પડે ને પણ એમાં કરવાનું કશું હોતું નથી પણ જાણવાનું જ હોય છે ધીસ ઇઝ ધી અધર થિંગ આ તો આપણે શું કરીએ છીએ કે કંઈક ભૂલ થઈ ગઈ તો પછી આપણે સુધારવા જઈએ છીએ ત્યાં કહે છે ના સુધારવાનું સુધારવામાં તમારે કશું કરવાનું હોતું નથી પણ જાણવાનું જ હોય છે જે જ્ઞાન ક્રિયામાં આવે તે જ જ્ઞાન સાચું ક્રિયામાં ના આવે તો જાણવું કે આ જ્ઞાન ખોટું છે ઓનલી ધેટ લાઇટ વિધિન યુ વિચ વર્ક્સ ઇઝ અ કરેક્ટ લાઇટ એને જ્ઞાન કહેવાય છે અને ક્રિયામાં ના આવ્યું ના આવે તો જાણવું કે આ જ્ઞાન ખોટું છે ધ લાઇટ વિચ ડઝ નોટ વર્ક ધ વિઝન દેટ ડઝ નોટ વર્ક એ ખોટું કહેવાય નેક્સ્ટ હેડિંગ આવે છે આપણા જ સરવૈયા આપણા જ સરવૈયા અંડરલાઇન આ જગતમાં કશું ખોટું છે જ નહીં તમને જે કોઈ પણ માણસ આપે છે તમારું ધીરેલું જ પાછું આપે છે ધીર્યા વગર તો કોઈ માણસ આપણે ત્યાં જમે કરવા આવે જ નહીં ને તમે ધીર્યું હશે તેટલું જ પાછું આવે છે પાછું તમે જેટલું આપ્યું હશે ગયાપોમાં કોઈને એટલું જ પાછું આવે છે કોઈને સુખ આપ્યું તો સુખ આવે દુઃખ આપ્યું તો દુઃખ આવે પણ ક્યારે ધીરેલું એની તમને ખબર નથી એટલે તમે આજના ચોપડામાં જુઓ છો કે આમાં કંઈ ધીરેલું લાગતું નથી એટલે તમને એમ લાગે છે કે આ નવું આપવા આવ્યો છો કોઈ માણસ ખરેખર તો અંડરલાઇન નવું કોઈ દાડો કોઈ આપવા આવે જ નહીં બધું દેવું પાછલું જ છે બધું દેવું પાછલું જ છે તે તમારે ઝટ જમે કરી લેવું હવે ફરી પાછું આપણે આપીએ ને તો વેપાર ચાલુ રહેશે અહીં વેપાર ધ બિઝનેસ વિલ ગો ઓન એન્ડ ઓન અંડરલાઇન ગયા અવતારે તમે કોઈને બે ગાળ આપી હોય તો અવતાર તો આ અવતારમાં તમને કોઈક બે ગાળ આપશે ગયા અવતારમાં તમે કોઈને બે ગાળ આપી હોય તો આ અવતારમાં તમને કોઈક ગમે તે બે ગાળ આપે તે ઘડીએ તમને પાછું કડવું લાગે એટલે તમે પાછા 5 ગાળ આપો બે ગાળ આપી આવી પાછી આવી ત્યારે કડવું લાગે છે તો 5 ગાળ પાછી આવશે ત્યારે તમારી શી દશા થશે તમે જો 5 આપી દીધી સામી તો ફરીવાર એ પાછી 5 આવશે એટલે તમારી શી દશા થશે અત્યારે તમને 2 ગાળ નથી પોષાતી 2 ગાળ તમને ગમતી નથી તમને જરાય દુઃખ ગમતું નથી લોકો તમને જરાય તમારી તરફ ના જોઈ અવડું કરે કે જરાય તમને તરછોડે તો તમને ગમતું નથી તો પછી ફરીવાર આવશે તો તમને કેવી રીતે ગમશે પતાવી દો ને અત્યારે જ એટલે આપણે હવે નવું ધીરવાનું બંધ કરી દો જે વેપારમાં ખોટ ગઈ અને દુઃખ લાગે છે એ વેપારમાં ધીરવાનું બંધ કરી દો. અંડરલાઈન, આપણને કોઈક બે ચોપડે ને ચોપડે ત્યારે આપણે મહી અંદરથી શાંતિપૂર્વક એને જમે કરી લેવી જોઈએ, કારણ કે આપેલું છે એ પાછું આવ્યું છે, માટે અત્યારે જમે કરી લો, અત્યારે જમે કરી લો. અને ફરી પાછું આપવું નથી, માટે આ દુનિયામાં જે બધું મળે છે તે બધું આપેલું છે તે જ પાછું આવે છે એવું સમજાય તો કોયડો ઉકલે કે ના ઉકલે? એટલે આપણે જ્યાં ત્યાંથી આ કોયડો, આ પઝલ ઉકેલવાનો છે. હરિયાદ જ ના રહી, આટલું અંદર બેસી ગયું તો તમને શાંતિ થઈ ગઈ? બહાર શાંતિ ને અંદર તો તમારો આનંદ છે. સો નોબડી કેન ટેલ યુ એનીથિંગ, તમને કોઈ કહેવાવાળો રહ્યો જ નહીં, અને જો કોઈ કહેવાવાળો છે તો એ તમારું આપેલું પાછું આવ્યું છે. કેટલું એમેઝિંગ દાદા કૃપા કરીને આપણને આ સાયન્સ આપે છે. સો નેક્સ્ટ હેડિંગ આવે છે સ્વરૂપ સંસારિક સંબંધોનું. અંડરલાઈન, પોતે પરમેનન્ટ એટલે કાયમી અને આ બધું જ ટેમ્પરરી. પોતે પરમેનન્ટ છે અને આ બધું ટેમ્પરરી. પછી શી રીતે મેળ ખાય? તેથી જ આખું જગત મૂંઝવણમાં સંપડાયું છે ને. આ રિલેશનમાં, આ સંબંધોમાં તો રિલેશનના આધારે જ વર્તવું જોઈએ. આ રિલેશનના સંબંધમાં, આ સંબંધોમાં તો રિલેશનના આધારે જ વર્તવું જોઈએ. અંડરલાઈન છે, બહુ સત્ય અસત્યની જક ના પકડવી, બહુ ખેંચવાથી તૂટી જાય. સામો સંબંધ ફાડે તો આપણે જો સંબંધની જરૂર હોય તો સાંધી લઈએ તો સંબંધ જળવાય, કારણ કે આ બધાય સંબંધો રિલેટિવ છે. દાખલા તરીકે બૈરી કહે કે આજે પૂનમ છે, તો તમે કહો કે આજે અમાસ છે, તો બેઉની રકઝક ચાલે, આખી રાત બગડે અને સવારે પેલી ચાનો કપ પછાડીને આપે તાંતોરે. એના કરતાં આપણે સમજી જઈએ અંડરલાઈન કે આણે ખેંચવા માંડ્યું છે ને તે તૂટી જશે, એટલે ધીરે રહીને પંચાગમાં આમ તેમ કરીને પછી કહીએ હા તારું ખરું છે, આજે પૂનમ છે, આજે પૂનમ છે. એમ જરા નાટક કરી ને પછી જ પેલીને ખરું કરાવીએ, પેલીનું ખરું કરાવીએ. નાટક કરી અને પછી તરત જ નહીં, તરત જ કહીને હા તું સાચી છે તો એ કહેશે ના મેં જરા આમ તેમ કરવું પડે, જરાક નાટક લેવી ચેક હે, કદાચ મારી ભૂલ થઈ, કે તમારી તમ સાચા છો. એનો હવે ખરેખર નાટક કર્યું છે, તમે સાચા છો તો પણ તમે સામોનું જે સામો સામે ખેંચવા માંડ્યું હતું એટલે એની સાથે ફાટી ના જાય, તૂટી ના જાય, એટલા માટે તમારે આવું નાટક કરી. અને સે તો જ્ઞાની શું ગન કહે છે કે તમે જૂઠું બોલવું પડે તો પણ તમે યુ ગેટ ધેટ હિસાબ ક્લિયર યુ સી, તમે એને આ ખેંચવાને લઈ લીધે તાર તૂટી જશે નહીં તો. હા તારું સાચું કરીને ન કયો ને આમ નામ હાપાડી દો તો એનો અર્થ એમ કે તમે એને એવોઈડ કરવા માંગો. એટલે તમે કહે હા તારું સાચું, તું સાચું છે, એવી રીતના નહીં બધું આમ જરાક યુ નો તો યુ નો યુ રાઈટ. અથવા ગમે તે રીતે જે રીતે એટલે એને ખુશ કરીને બંધ કરી દો. સો આજે પૂનમ છે એમ જરા નાટક કરીને પછી પેલીનું ખરું, પેલીનું ખરું કરાવીએ, નહીં તો શું થાય, બહુ દોરી ખેંચેલી હોય ને તો એકદમ તમે છોડી દો ને તો પેલી પડી જાય, એટલે દોરી ધીમે ધીમે સામો પડે નહીં તેમ જાળવીને છોડવાની, નહીં તો તે પડે તેનો તમને દોષ લાગે છે, તે પડી જાય તો એનો દોષ પાછો તમને લાગે છે. એટલે આપણને ખબર છે કે એ તો એની પાસે તો જ્ઞાન નથી, આપણી પાસે આ બધું જ્ઞાન છે તો આ વાપરવાનું છે બધું. આ ધીમે ધીમે સામો પડી ના જાય, અંડરલાઈન છે, તેમ જાળવીને છોડવાની, નહીં તો તે પડે તેનો પાછો તમને દોષ લાગે. હવે નેક્સ્ટ હેડિંગ આવે છે અહંકારના પડઘા બધા વ્યવહારમાં. એટલે પડે ને એટલે એને એ પડી જાય, કારણ કે એને એ પડી જાય તો એને દોષ લાગે, એટલે જાળવીને છોડો ને, પડી જાય એટલે નફટ થઈ જાય, અવળું થઈ જાય, એને એને તમારા પ્રત્યે અભાવ થાય તો એનો તમને દોષ લાગે ને, તમે નિમિત્ત બન્યા ને, તમે જક્કે ચડ્યા, તમે આ કર્યું તે કર્યું, તમે મતભેદ પડાવ્યો, પણ એ તો પડી ગયા ને. ખરેખર બંનેને ઉચકવાના છે ને, મહાત્માની વચ્ચે તો એટલું બધું નહીં પણ તેમ છતાં બીજા લોકોને એનો બધાને જીતાડી દો, બધાને જીતાડી દો, નહીં તો એ એની મય તમારા પ્રત્યે આંટી રહેશે, એટલે પછી એ તો દોષ બાંધે જ છે ને, તમે છૂટી જાઓ તો પણ એ તો એનો દોષ તો રહ્યો ને એને,
એ કે આ વાત છે,
અહીં કે એને એને તમે નિમિત્ત બન્યા, એ કહે છે કે આ વાત છે જસુભાઈ, આ વાત છે, તો પછી અમે તમે શું કરશો? એટલે પડે નહીં એવી રીતે, શું એને એના મનમાંથી તમારા માટે તમારા પ્રત્યે કોઈ ક્લેમ ના રહેવો જોઈએ, શું એ રીતે. એટલે ધીમે ધીમે એને પાડી છોડ જવા દો, એકદમ ના જવા દો. એ કાંઈ વાત કરે તો એને કહે ના ના તું સાચી, બસ તું સાચી એમ કરીને આપણે જતા રહ્યા તો એમ થાય કે આ તો આ રીતના જ બોલે છે ખાલી, જશે ખરેખર એને પણ તરછોડ કહેવાય. એટલે આપણે એને કહો ના ના બરાબર છે, યુ નો યુ હેવ અ પોઈન્ટ ઓફ વ્યૂ, તમારી વાત છે, યુ નો. હવે નેક્સ્ટ આવે છે અહંકારના પડઘા વ્યવહારમાં. અહંકાર આંધળો બનાવનારો છે. સી હા, આપણી પાસે આટલું સરસ દર્શન છે, આટલું ક્લિયર વિઝન છે, પણ આપણી અંદર એક એવી વસ્તુ છે કે જે આપણને આંધળો બનાવી નાખે છે, એ અહંકાર છે. એ અહંકાર મરી નથી ગયો, એ આપણને આપણે આટલું સરસ વિઝન છે તેમ છતાં એની ઉપર ક્લાઉડ લાવી દે એવી વસ્તુ છે. જેટલો અહંકાર વધારે એટલો આંધળો વધારે, પાછો આંધળો થઈ જાય. પ્રશ્ન કરતા, દાદા કાર્ય કરવા માટે તો અહંકારની જરૂર તો પડવાની જ છે ને? દાદા કહે છે નહીં, એ નિર્જીવ અહંકાર જુદો છે, એને અહંકાર કહેવાય જ નહીં ને, એને તો લોકોએ અહંકારી નાખે. આ તો જેને લોકો અહંકારી કહે છે એની વાત ચાલે છે. તો દાદા અહંકાર કયો અહંકાર નુકસાનકારક? તો દાદા કહે છે પેજ 7 ઉપર, આ તમે બધા જાણો છો કે આ તો તમે બધા જાણો છો કે હું જ્ઞાની છું, તમે બધા તો જાણો છો કે હું જ્ઞાની છું, હા, પણ બહાર વ્યવહારના વ્યવહારમાં લોકો ઓછા જાણે છે કે હું જ્ઞાની છું, હા, છતાં મારામાં લોકો એક પણ એવું દેખે નહીં દેખે કે જેથી કરીને લોકો મને અહંકારી કહે. જ્યારે તમને તેમ કહે છે કે અહંકારી છે, એટલે આ અહંકારે જ દાટ વાળ્યો છે, શું અહંકારે જ દાટ વાળ્યો છે, અંડરલાઈન. પ્રશ્ન કરતા, પણ દાદા આ અહંકારથી બધો વ્યવહાર ચાલતો હોય છે ને? આ અહંકારથી દાદા કે અહંકારથી વ્યવહાર નથી ચાલતો. જો આ નવી વાત, અહંકાર પ્રમાણની બહાર ના જવો જોઈએ, નહીં તો તે નુકસાન કરે. અહંકાર પ્રમાણથી વધારે થઈ ગયો તો એ નુકસાન કરે છે. એટલે અહંકાર પ્રમાણની બહાર ના જવો જોઈએ, એનું લેવલથી વધારે થઈ જાય તો એ નુકસાન કરે, એ અંડરલાઈન કરેલું છે. પ્રશ્ન કરતા, લોકોને અમારા જૂના અહંકારના પડઘા પડી ગયેલા દાદા, તેથી અમને અહંકારી જ દેખે છે. દુઃખવન થાય કે આ અહંકારી જ છે. દાદાશ્રી જવાબ આપે છે, તમારા જૂના અહંકારના પડઘા જ્યાં સુધી ના ભૂસાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. પોલમ પોલ ચાલ્યું જાય એવું નથી. એટલે આ જૂના અહંકારના પડઘા જ્યાં સુધી ભૂસાઈ ના જાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. કારણ કે લોકો જૂના, એક સારા આબરૂદાર ઘરનો છોકરો હતો, દાદા દાખલો આપે છે, આબરૂદાર ઘરનો છોકરો હતો, પણ તેને ચોરીની કુટેવ પડી ગયેલી, અને ચોરીની કુટેવ પડી ગયેલી, તેણે ચોરી બંધ કરી દીધી. પછી મારી પાસે આવીને કહે છે કે દાદા હજુ લોકો મને ચોર કહે છે. ત્યારે મેં એને કહ્યું કે તું, હવે અંડરલાઈન કરેલું છે, 10 વર્ષથી ચોરી કરતો હતો તોય લોકોએ તને ઓળખ્યો નહીં, જ્યારે તું ચોરી કરતો હતો ત્યારે લોકોએ તને 10 વર્ષથી ઓળખ્યો નહીં, હા, ત્યાં સુધી તને લોકો શાહુકાર ગણતા હતા, કહેતા હતા, હા, હવે તું ચોર નથી અને તું શાહુકાર થઈશ તોય 10 વર્ષ સુધી ચોરનો પાછલો પડઘો પડ્યા કરશે તને, આ ચોર છે, આટલું અંડરલાઈન કરેલું છે, માટે તું 10 વર્ષ સુધી સહન કરજે, હા, પણ હવે તું ફરી ચોરીઓ કરતો ના થઈ જઈશ, કારણ કે મનમાં એવું લાગે કે આમે મને લોકો ચોર કહે છે જો મારે ચોરી કરો જ ને, હા, એવું ના કરીશ. તો આ કેટલું સાયન્સ છે, આખું સાયન્ટિફિક બધું આગળ દાદા લઈ જાય છે, યુ નો, એક એકને સાયન્ટિફિકલી લઈ જાય છે છોકરો, યુ નો. નાવ નેક્સ્ટ હેડિંગ આવે છે પરિણામ પર સત્તામાં. આ બધું પરિણામ જે છે એ પર સત્તામાં.
એને કેટલો સચોટ દાખલો આપ્યો કે 10 વર્ષથી તું ચોરી કરતો હતો ત્યારે તો તને શાહુકાર જ ગણતા હતા, ને જે દિવસે તું પકડાયો અને ખબર પડી ત્યારથી જ ચોર કે છે.
તે પકડાયો ત્યારથી જ ચોર કે છે. હવે તારે 10 વર્ષ એનું ટોલરેટ કરવું પડશે, સહન કરવું પડશે. નેક્સ્ટ પરિણામ પર સત્તા. પ્રશ્ન કરતા, દાદા ખોટું કરવાવાળાને બધો ખ્યાલ આવી જાય તોય ખોટું કેમ કરે છે? સરસ પ્રશ્ન છે ને. ખોટું કરવાવાળો કોઈ હોય એને બધો ખ્યાલ હોય છે, હી નોઝ ધીસ ઇઝ રોંગ, તેમ છતાં એ કેમ ખોટું કરે છે? તો દાદા જવાબ આપે છે, દાદાશ્રી અંડરલાઈન, ખોટું થાય છે એ તો પર પરિણામ છે. ખોટું થાય છે ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન યુ, એ આ પાડોશીનું થાય છે. આપણે આ બોલ કે દડો અહીંથી નાખીએ આટલો, પછી આપણે એને કહીએ કે હવે તું અહીંથી આગો પાછો ના જઈશ, નાખ્યો ત્યાં જ પડી રહેજે, એવું બને ખરું? ના બને. નાખ્યા પછી બોલ, એક વખત તમે બોલ નાખી દીધો, વન્સ યુ થ્રોન ધ બોલ ધેન ધેટ બોલ ગોઝ ઇન ટુ પર પરિણામમાં જાય છે. આ અંડર આટલું અંડરલાઈન કરેલું છે. એક વખત નાખ્યા પછી બોલ, આ બોલ છે એ પર પરિણામમાં જાય છે. તેવી રીતે નાખ્યા પછી બોલ, આ શબ્દ એ પણ પર પરિણામમાં જાય છે. એસે નાખ્યા પછી બધું પર પરિણામમાં જાય, એટલે હવે નાખ્યા પછી પર પણ, એટલે કે જેવી રીતે કર્યા હશે ને, એટલે કે 3 ફૂટ ઊંચેથી નાખ્યો હોય તો પરિણામ 2 ફૂટના આવે, 10 ફૂટના પરિણામ હોય તો 7 ફૂટનું પરિણામ આવે. ઇફ યુ ડ્રોપ ઇટ ફ્રોમ 10 ફૂટ ઇટ વિલ બાઉન્સ બેક ટુ 7 ફૂટ. પણ એ પરિણામ એની મેળે બંધ થઈ જવાના છે, આપણે જો ફરીથી એમાં હાથ ના ઘાલીએ તો. ફરીથી આપણે એને બોલને હાથ ના ઘાલીએ. કેવો સચોટ દાખલો છે, કેવો એમેઝિંગ દાખલો અંડરલાઈન કરેલો છે. પરિણામ છે, પર પરિણામ છે. કંઈ પણ ખોટું થયું આપણા જીવનમાં, કંઈ પણ આપણા જીવનમાં ખોટું થયું તો એ પર પરિણામ છે. એટલે ડોન્ટ ટચ ઇટ અગેન. એને ફરીવાર આમ એને ઉછાળો નહીં, એને પકડો નહીં, એને સપોર્ટ ના આપો. એને એમ પણ ના કહો તમે કે આ મને થયું છે. શું એને તમે એમ પણ ના કહો કે આ મને થાય છે, આ પર પરિણામ છે. શું આ પર પરિણામ છે? એટલે તમારે એમ પણ કહેવાની જરૂર નથી કે આ મને થાય છે, ખાલી જુઓ. પરિણામ એની મેળે બંધ જ થઈ જવાના છે, આપણે જો ફરીથી એમાં હાથ ના ઘાલીએ તો. અંડરલાઈન આવી ગયું. નેક્સ્ટ આવે છે પ્રશ્ન કરતા, એટલે સેમ છે, ચાલુ છે એ જ સત્સંગની લિંક. તો દાદા તે વખતે એમ કહી શકાય કે પરાપૂર્વથી ખોટું કરતો આવ્યો છે માટે ખોટામાં ખેંચાય કરે છે? એટલે દાદા એવું છે કે ધ પર્સન ડઝ સમથિંગ રોંગ બીકોઝ હી હેઝ બીન ડુઈંગ ઇટ રોંગ ઇન બિફોર ઓલ્સો, પરાપૂર્વથી ફોર અ વેરી લોંગ ટાઈમ, ફોર કાઉન્ટલેસ લાઈફ ટાઈમ્સ એ ખોટું કરે છે, એટલે ખોટામાં જ ખેંચાય કરે છે? તો દાદાશ્રી કહે છે એવું કશું નથી, બધું વ્યવસ્થિતને તાબે છે એટલે એમાં એનો દોષ નથી. શું બધું જ વ્યવસ્થિતને તાબે છે એટલે એમાં દોષ કોઈનો નથી. જે ખોટું કરે છે ને એનોય દોષ નથી. શું જે ખોટું કરે છે એનોય દોષ નથી. હવે નેક્સ્ટ હેડિંગ આવે છે, અહંકારનું સમાધાન શાને, અહંકારનું સમાધાન શાને. હેડિંગ ઉપરથી જ ખબર પડે દાદા. અંડરલાઈન છે, દાદા કહે છે આ રૂપક જે દેખાય છે, આ જે રૂપક દેખાય છે તમને, આમ 5 ઇન્દ્રિયોથી તમને જે આ રૂપકમાં દેખાય છે તે સંસાર નથી. આ જે આપણને દેખાય છે તે સંસાર નથી, અહંકાર એ જ સંસાર છે. તો તેવા સંસારમાં કશું ન સચવાય તો શું વાંધો છે? જો આખું આ દિસ અંડરલાઈન સેન્ટેન્સ છે, આપણે સંસારને સાચવવા જઈએ છે. અને દાદા શું કહે છે કે આ તમને જે દેખાય છે, આ રૂપકમાં જે દેખાય છે, મન વચન કાયાથી આ રૂપ આવ્યા છે આ પુત્ર, એ સંસાર નથી, અહંકાર એ જ સંસાર છે. અને તેવા સંસારમાં કશું ન સચવાય તોય શું વાંધો છે? તોય શું વાંધો છે? એક માણસે આપણને 500 રૂપિયાનો દગો દીધો હોય,
વાંધો નથી, કારણ કે એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી.
અને અહંકારને દાદાએ સંસાર કહ્યો એટલે પછી, કારણ કે સંસારનું ખરું સ્વરૂપ શું તો કે અહંકાર. કોઈનો અહંકાર પોષણ થાય છે અને કોઈનો અહંકાર ભંગ થાય છે. ઓકે, એટલે હવે સંસારનું જે સ્વરૂપ અહંકાર જ છે, તો આપણે જો એ અહંકારમાં કશું ના સચવાય, એ સંસારમાં કશું ના સચવાય તોય શું વાંધો છે? કારણ કે ખરેખર અલ્ટિમેટલી અહંકાર જ છે, અહંકાર જ છે. ઓકે, એટલે કશું ના સચવાય તો શું વાંધો છે? કેટલું મોટું વાક્ય છે આ, જ્ઞાની નું ડિવિઝન તો જુઓ.
અહંકાર ઇઝ અ બંડલ ઓફ રોંગ માન્યતાસ, રાઈટ?
અહંકાર એટલે અહંકાર એટલે પોતે પોતાને જે માને છે તે જ્ઞાનીના મહાત્માઓ સિવાય ને જ્ઞાની સિવાય બધા એમ જ માને કે હું જ આ મન વચન કાયાનું પૂતળું છું, બસ બીજું કશું છે જ ને, અને આ મારી સામે છે એ જ સત્ય છે. હવે એમાંથી આપણે છૂટી ગયા
અને હું જ કરું છું,
અને હા, અને હું જ કરું છું, આ જ સામોય કરે છે, એટલે એ ચાલ્યો. એને અહંકાર કહ્યો, હું કરું તે કરે એ બધો અહંકાર, અને એ અહંકારમાં કશું ના સચવાય, કશું ના સચવાય તોય શું વાંધો છે? કશું ના સચવાય તોય શું વાંધો છે? કઈ ઇમ્પોર્ટન્સ જ નથી ને. એમાંથી તો છૂટવા માટે આપણે આ બધા સત્સંગમાં છે. આ વાત કોને માટે છે કે એમાંથી કશું ના સચવાય તોય શું વાંધો છે? કશું ના સચવાય તો, હા, એક માણસે આપણને 500 રૂપિયાનો દગો દીધો હોય તો તે પાછા આપવાના ટાઈમે અંડરલાઈન આવે છે, આપણા અહંકારનું સમાધાન ના કરે એટલે રૂપિયા પાછા લેવા આપણે એની ઉપર કેસ કરી અને ધમાલ કરી મૂકીએ, પણ પછી જો પેલો આવીને આપણા પગે પડે રડે એટલે આપણો અહંકાર સંતોષાય એટલે આપણે એને જતો કરીએ. બોલો હવે, આ 500 રૂપિયા માટે તમે એને એની પાછળ પડી ગયા હતા પણ એ આવીને તમારા પગે રડે એટલે તમે જતો કરી નાખો છો. હવે આ 500 રૂપિયાનો પ્રોબ્લેમ છે, અહંકારનો પ્રોબ્લેમ છે. શું 500 રૂપિયાનો પ્રોબ્લેમ નથી, અહંકારનો પ્રોબ્લેમ છે. અને એ જ 500 રૂપિયા તમારી દીકરીને આપ્યા હોય અથવા તો જમાઈને આપ્યા હોય તો કાંઈ નહીં, કંઈ જરાય કાંઈ નહીં, એટલે આ રૂપિયાનો પ્રોબ્લેમ છે. ઓકે, એટલે આ અહંકારનું સમાધાન શાને? વાય ડુ યુ લુક ફોર અ સોલ્યુશન ફોર ધી ઈગો? ઈગોને સાચવવા જેવો જ નથી ને ઈગોનું કોઈ સોલ્યુશન હોતું નથી, કોઈ ઈગોનું સોલ્યુશન હોતું નથી. ઈગોમાંથી છૂટે એ જ એનું સોલ્યુશન છે. હા, નહીં તો ઈગોવાળા તો બધા માર ખાઈ ખાઈ અને મોટા મોટા ચક્રવર્તીઓએ માર ખાઈને ગયા. સો હવે નેક્સ્ટ હેડિંગ આવે છે, કર્મફળ લોક ભાષામાં અને જ્ઞાનીની ભાષામાં. અંડરલાઇન page 7, ગયા અવતારે કર્મ અહંકારનું, ગયા અવતારે કર્મ અહંકારનું માનનું બંધાયેલું હોય, ગયા અહંકારે કર્મ અહંકારનું પણ શેનું? તો કે માનનું ગયા અવતારમાં બંધાયેલું હોય તો એ આ અવતારમાં એના બધા બિલ્ડિંગ બંધાતા હોય તો પછી એમાં એ માની થઈ જાય. જુઓ, મારા બિલ્ડિંગ માની થઈ ગયો, પણ એનું એ માની એના બધા બિલ્ડિંગો બંધાતા હોય પછી કંઈ જુઓ એનું માની આ અવતારમાં માની થાય છે. એનું બે ખરેખર બંધારણ માનનું ગયા અવતારમાં થતું હતું, હા, અને એમાં માની થાય, અને એ શાથી માની થાય છે? તો કે કર્મના હિસાબે એ માની થાય છે. કોઈ માની હોય, કોઈ ક્રોધી હોય, કોઈ લોભી હોય, કોઈ વિષયી હોય, હે, કોઈ એ બધા જ કર્મના હિસાબે એવા થઈ જાય છે. કર્મનો હિસાબ આવ્યો, કર્મ કરતો નથી અત્યારે. અત્યારે ગમે તેટલો લોભી હોય કે માની હોય, અત્યારે એ કર્મ કરતો નથી, એ કર્મ ગયા ભાવમાં એ કરતો હતો. એટલે કર્મના હિસાબ એ હિસાબ આવ્યો એટલે માની થાય છે આ ભાવમાં. હવે કર્મના હિસાબે એ માની થાય છે એ સેન્ટેન્સ અંડરલાઈન છે. કર્મના હિસાબે એ લોભી થાય છે, કર્મના હિસાબે એ ક્રોધી થાય છે, કર્મના હિસાબે એ કપટી થાય છે. શું?
એટલે ડિસ્ચાર્જ.
હા, ડિસ્ચાર્જ કર્મનો કર્મ છે. હવે કર્મનો હિસાબથી એ થાય છે, હિસાબ છે એનો ઉકલે છે. હવે માની થયો તેને જગતના લોકો શું કહે છે? ધારો કે એ માની થયો હોય તો જગતના લોકો એને શું કહે છે? કે આ કર્મ બાંધે છે, આવું માન લઈને ફર્યા કરે છે. જગતના લોકો આને કર્મ કહે છે. જ્યારે ભગવાનની ભાષામાં અંડરલાઈન કરેલું છે, આ કર્મનું ફળ આવ્યું. ફળ એટલે માન ના કરવું હોય ને તોય કરવું જ પડે, લોભ ના કરવો હોય ને તોય લોભ કરવો જ પડે, વિષય ના થવું હોય ને તોય વિષય કરવો જ પડે. શું? થઈ જાય. આનું નામ કર્મ, ભગવાનની ભાષાનું કર્મ. શું? અને જગતના લોકો જેને કહે છે કે આ ક્રોધ કરે છે, માન કરે છે, અહંકાર કરે છે, હવે એનું ફળ એને અહીંનું અહીં જ ભોગવવું પડે છે. માનનું ફળ અહીં શું આવે, અહીંનું અહીં શું આવે તો કે એને અપકીર્તિ ફેલાય, એની અપયશ ફેલાય, તે એનો અહીં જ ભોગવ પડે એને. આ અંડરલાઈન કરશે. અને આ માન કરીએ તે વખતે જો મનમાં એમ હોય કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આપણે નિર્માની થવાની જરૂર છે, એવા ભાવ હોય ને તો તે નવું કર્મ બાંધે છે અને તેના હિસાબે આવતે ભવે પાછો નિર્માની થઈ જાય છે. માની હતો તો એ નિર્માની થઈ જાય છે, એને માન નથી હોતું. શું એ નિર્માની અને માનીમાં જ ચક્કરમાં હોય, એ મુક્ત ના થાય, એ માન અને અમાનમાંથી મુક્ત ના થાય. ખાલી પેલો બહુ ઊંચે જગ્યો હોય ને માની તરીકે, એ પછી નિર્માની થાય, એટલું જ. પણ દ્વંદમાં તો રહે જ. હવે કર્મની થિયરી આવી છે દાદા, કે છે ખોટું, અંડરલાઈન પાછું, ખોટું થતી વખતે મય ભાવ ફરી જાય તો નવું કર્મ તેવું બંધાય છે. પણ બંધાય તો ખરું જ, ખોટું થતી વખતે તમારા જો ભાવ ફરી જાય તો પાછું નવું કર્મ તેવું, જેવો ભાવ હોય તેવું બંધાય. ને ખોટું કરે અને ઉપરથી રાજી થાય કે આવું કરવા જેવું જ છે, તે પાછું નવું કર્મ મજબૂત થઈ જાય, નિકાચિત થઈ જાય, અને પછી તો એ ભોગવે જ છૂટકો. એટલે નિકાચિત કર્મનું ડેફિનેશન આપ્યું કે કોકનું કર્મ બહુ નિકાચિત હોય ને તો એને ગયા ભવે એણે અંદર આવું જ કરવું જોઈએ, આવું જ કરવું જોઈએ એવું એણે ભાવ કરેલા, એટલે એનું વધારે નિકાચિત કરેલું હોય, સો ચીકણું કરેલું હોય. સો હવે નેક્સ્ટ વન, ભેદ બુદ્ધિ ત્યાં મતભેદ, ભેદ બુદ્ધિ ત્યાં મતભેદ. સે કેટલું બ્યુટિફુલ સેટિંગ છે, ભેદ બુદ્ધિ ત્યાં મતભેદ. વેદ શબ્દનો બે બાજુ ઉપયોગ કરેલો. આજના જગતમાં ત્રણ માણસો ઘરમાં હોય પણ સાંજ પડે 33 મતભેદો પડે, ત્યાં ઉકેલ કેવી રીતે આવે? ત્રણ જણા હોય પણ સાંજ પડે 33 મતભેદ પડે, ખાલી મહાત્માઓના ઘરે ના પડે આટલા બધા. પણ દાદા કહે છે કે નહીં તો સાંજ પડે ને તો 33 ઓપિનિયન્સ હોય, એ સી ઓપિનિયન્સની તો વાત જવા દો, પણ એને લીધે ડિવિઝન્સ જથા થાય, છૂટ જુદાઈ થતી જાય એકબીજા વચ્ચે. જ્યાં ભેદ બુદ્ધિ છે, અંડરલાઈન છે, જ્યાં ભેદ બુદ્ધિ છે ત્યાં મતભેદ અવશ્ય થવાના જ. એટલે આ જ્યાં ભેદ બુદ્ધિ છે ત્યાં મતભેદ અવશ્ય થવાના જ. જ્ઞાન
ભેદ બુદ્ધિ એટલે શું?
જે ભેદ પડાવે તે બુદ્ધિ એનો દોષ જુએ, દોષ જુએ એનો, એનું સારું ના જુએ, ભેદ જ પડાવે, પોતાનું જ જુએ, પોતાનું સારું દેખાડે છે, અહીંયા છે, થેન્ક્સ છે, પોતાનું સારું જુએ અને સામાનો દોષ જુએ એટલે ભેદ પડતો જાય. શું કોઈને બીજા કોઈ માણસ, કોઈ વ્યક્તિને બીજો કોઈ એનો દોષ જુએ તો એને ગમતું નથી. તો એટલે અત્યારે તમને કોઈ એને કોઈ કાંઈ કહે અને એની પાસે જ્ઞાન ના હોય એટલે તરત જ એનાથી જુદો થતો જાય. હવે પેલાની બુદ્ધિએ એને એનો દોષ દેખાડ્યો, ભલે હી માઇટ સે કે આઈ એમ ગિવિંગ યુ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ, આઈ એમ સીઈંગ યુ, પણ ના, એ રસ્તો જ નથી. આ કળિયુગમાં તો આપણે એમ ના વાંચ્યું, મૌન રહો એ જ સુધારવાનો રસ્તો છે, કશું બોલવાની જરૂર જ નથી. યુનો એ માર ખાઈને સુધરશે કે એને કોઈ સુધારવા વાળશે, તમારે શા માટે સુધારવાનો? એટલે
અને એક્ચ્યુઅલી આપણે કહીએ છીએ કે કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ છે, ક્રિટિસિઝમ કન્સ્ટ્રક્ટિવ હોય જ નહીં.
યા કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ
તો પેલો સામો તો કન્સ્ટ્રક્ટિવ એને માને છે.
રાઈટ રાઈટ એક્ઝેક્ટલી, એ તો સામો તો માનતો જ હોય છે. શું એટલે આજના જગતમાં, એટલે જ્યાં આ અંડરલાઈન છે અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યાં ભેદ બુદ્ધિ છે ત્યાં મતભેદ અવશ્ય થવાના જ. મત અને ભેદ, મત જુદા જુદા, યુ આર અલાઉડ ટુ હેવ ડિફરન્ટ ઓપિનિયન્સ, એનો કાંઈ વાત નથી, પણ ડિફરન્ટ ઓપિનિયન્સને લીધે પેલી પહેલાંના રૂમમાં ને પેલો પહેલાંના રૂમમાં એ મતભેદ પડ્યો કહેવાય. શું યુનો જુદા જરાક થઈ ગયા અંદરથી, જોડે બેસવાનું ના ગમે, એક જ ઘર હોય પણ એ ત્યાં બેઠા હોય તો એ કહેશે કે ના હું મારી રૂમમાં જાઉં છું. કેમ જાઉં છું? તો કે આઈ એમ ફાઇન. અને બાણું બંધ કરે પછી છે ને અડધા પોણો કલાક કલાક પછી શાંત પડે, ત્યાં સુધી ચાલતું જ હોય. અને ત્યાં સુધી એનીમાં શું ચાલતું હોય? એ હોય પેલીના જ દોષો જોતો હોય, અને આ બાજુ એવું જ હોય કે આવા ના હોય છે. એનો એટલે એને મતભેદ કહેવાય છે. એક જ ઘરમાં રહેતા હોય છે પાછા, આ કંઈ બહારનાની વાત નથી ચાલતી. શું એટલે જ્યાં મત ભેદ, તો આમાં પ્રોબ્લેમ શું છે? આમાં આમાં દોષ કોનો છે? તો કે દોષ તમારી અંદર જે તમારી બુદ્ધિ છે એનો છે, એ બુદ્ધિનો છે. ત્યાં મતભેદ, જ્યાં ભેદ બુદ્ધિ છે ત્યાં મતભેદ અવશ્ય થવાના જ. જ્ઞાન કોઈની ભૂલ ના કાઢે, અંડરલાઈન છે, જ્ઞાન કોઈની ભૂલ ના કાઢે. કાઢવી એટલે જોવી અને કાઢવી એ બે જુદી વસ્તુ છે. ભૂલ જોવી હોય તો જુઓ, પણ કાઢવાની ક્યાં જરૂર? કાઢવી એટલે કે એને અહંકાર કરીને ઉછાળી અને એની સામે નાખ્યું. એને તો ખબર જ છે કે અમારી ભૂલ છે, તો એને બતાવવી, કોઈને કોઈની ભૂલ બતાવવી, એને ભૂલ કાઢવી કહેવાય. શું? બુદ્ધિ સર્વની ભૂલ કાઢે પાછી. બુદ્ધિ, બુદ્ધિ તો આપણે વાંચીએ સદ સગા ભાઈની એ ભૂલ કાઢે, અને જ્ઞાન તો ઓર્મન માનીએ ભૂલ ના કાઢે. શું? કેટલો બધો ડિફરન્સ. જ્ઞાન ઓર્મનમાં હોય ને તોય ભૂલ ના કાઢે, અને બુદ્ધિ તો સગા ભાઈની એ ભૂલ કાઢે. હવે જો આ એક્ઝેક્ટનેસમાં લખી દીધું કે બુદ્ધિનો સ્વરૂપ અને જ્ઞાનનો સ્વરૂપ. રામની અંદર કેવી બધી હતી, ભગવાન રામની કેવી કે જરાય એને કઈ કઈ નો દોષ ના દેખાયો. એટલે જ્યાં જ્ઞાન હતું એનો, જ્યાં જેમની જ્યાં ધૈર્ય હતું, જ્યાં સમજ હતી, ત્યાં આગળ કશું જ નહોતું. શું? કોઈની ભૂલ જ નથી દેખાય. ઓર્મનમાંની એ ભૂલ ના કાઢે. ઓર્મનમાં હોય તો તે છોકરો ખાવા બેઠો હોય ને તો નીચેથી બળી ગયેલી ખીચડીના ખબડા મૂકે ત્યારે બુદ્ધિ ઊભી થાય. શું? ઓર્મનમાં હોય, ઓર્મનમાં છોકરાને બળી ગયેલી ખીચડી આપે અને પોતાના છોકરાને સારી સારી ખીચડી આપે. શું? એટલે ત્યારે બુદ્ધિ ઊભી થાય તમને, ત્યારે બુદ્ધિ ઊભી થાય. તે કહે કે આ ઓર્મનમાં જ ખરાબ છે, કારણ કે પેલો ખાવા બેઠો હોય ને કે જો, ત્યારે એની બુદ્ધિ ઊભી થાય છે કે ઓર્મ તે નર્યો બડાપો કરાવે. પણ જો છોકરાને જ્ઞાન મળ્યું હોય ને તો તે તરત જ જ્ઞાન હાજર થાય ને કે અલ્યા, એ શુદ્ધાત્મા અને હું પણ શુદ્ધાત્મા છું, અને આ તો પૂજગલની બાજી છે, તે નિકાલ થઈ રહ્યો છે. જો આ છોકરો હોય તો પણ એવું બોલે, એની ઓર્મનમાં એને બળેલી ખીચડી આપી હોય તો કે આ તો પૂજગલની બાજી થઈ રહી છે, એ શુદ્ધાત્મા છે. હા, આ અંડરલાઇન કરેલું છે, અને હું પણ શુદ્ધાત્મા છું. આ બે પૂતગલની બાજી છે તે નિકાલ થઈ રહ્યો છે. શું? આ પૂતગલની બાજીનો નિકાલ થઈ રહ્યો છે. હેલો, આ બહુ બ્યુટિફુલ વાત કરી નાખી આગળની, યુ નો. એટલે ઓર્મનમાં આ દોષ ના જોતા, જેને એની એવી ખીચડી મળી, એની એક બાજુ બુદ્ધિ કામ કરે અથવા તો બીજી બાજુ એનું જ્ઞાન કામ કરે. આવી ગયું ને સમાધાન? હવે નેક્સ્ટ વાત આવે છે, આપણા જ પરિણામ ત્યાં દોષિત કોણ? અંડરલાઈન, તમને કોઈ કશું કરી શકે એમ છે જ નહીં જો તમે કોઈનામાં સડી ના કરો તો. એક ક્વોલિફિકેશન છે, જો તમે કોઈનામાં સડી ના કરો તો. આને કોઈનામાં સડી ના કરો તો તમને કોઈ કશું કરી શકે એમ છે જ નહીં, એની હું તમને ગેરંટી લખી આપું છું. હવે બોલીને પણ નહીં, હું તમને લખી આપું છું. અંડરલાઈન, અહીં નરિયા સાપ પડ્યા હોય, નરિયા તોય કોઈ તમને અડે નહીં, એવું ગેરંટીવાળું આ જગત છે. તમારી સડીઓ બંધ થઈ ગઈ તો દુનિયામાં તમને સડી કરનાર કોઈ નથી. તમારી સડીઓના જ પરિણામ છે આ બધા. એટલે હવે આપણે જે પૂર્વે ભવે સડીઓ કરેલી પૂર્વે, તેના જ પરિણામ આપણી સામે આવે, એટલે આપણને આ સામે આવે, એટલે પછી આપણે કલ્યાણ થઈ ગયું ને. આ જો વાક્ય અંડરલાઈન કરેલો આવ્યું, આપણે કશું કહેવાનું રહેતું જ નથી ને. મારી કરેલી સડીઓના પરિણામ મારી સામે આવ્યા છે. શું? આમાં કોઈ તમારી સડીઓના જ પરિણામ છે આ બધા. હવે તમારી જે ઘડીએ સડીઓ બંધ થઈ જશે, ત્યારે તમારું કોઈ પરિણામ તમારી પાસે નહીં આવે. હવે જો આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. કઈ રીતે? તો કે હજુ સૂક્ષ્મ રીતે તમારી સડીઓ ચાલુ છે, એટલે તમારા પરિણામ હજુ તમારી સામે આવ્યા કરે છે. તમારી સડીઓ જ્યારે તમારી બંધ થઈ જશે, ત્યારે તમારું કોઈ પરિણામ તમારી પાસે નહીં આવે. તમે આખી દુનિયાના, અંડરલાઈન, આખા બ્રહ્માંડના સ્વામી છો. તમારો કોઈ ઉપરી છે જ નહીં, ઉપરી જ નથી. તમે પરમાત્મા જ છો, તમને કોઈ તમને પૂછનાર નથી. તમે પરમાત્મા જ છો. વાહ આ કેટલી આ કંઈ જેવી તેવી વાતો આપણી સામે આવે છે. આ જેવો તેવા વાક્ય આપણને ટચ કરી જાય એવા વાક્ય છે, આપણી અનુભૂતિના વાક્ય છે. શું યુ આર એ લિવિંગ ગોડ, યુ આર એન એબ્સોલ્યુટ ગોડ યોર સેલ્ફ, તમે પોતે જ પરમાત્મા છો, એ આપણે આમ સિદ્ધ કરી બતાવીએ એવું આ વાક્ય છે. શું નેક્સ્ટ પેરેગ્રાફમાં કહે છે, અંડરલાઈન, આ બધા આપણા જ પરિણામ છે. આપણે આજથી કોઈને સ્પંદન કરવાનું, કિંચિત માત્ર કોઈને માટે વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર આવે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાના. એટલે આખો દિવસ કોઈના સ્પંદન વગરનો ગયો. બોલો, કોઈનો પણ વિચાર આવ્યો તો એનું પ્રતિક્રમણ કરી નાખો. હવે 500 પ્રતિક્રમણ કરવાની જરૂર છે, તમે ચાલુ જ રહેશે, કારણ કે કોઈનો વિચાર આવ્યો એટલે પ્રતિક્રમણ. હે શુદ્ધાત્મા ભગવાન, યુનો આઈધર કંઈ રાગ કે દ્વેષને લીધે આપ આવો છો, બસ મને માફ કરો, કંઈક દોષ થઈ ગયા હશે, યુનો મને માફ કરો, અને આપ પણ આ મુક્તતાને પામો, યુનો આપના પાડોશીને, યુનો એવી રીતે. આ બધા જ આપણા પરિણામ છે. આપણે આજથી કોઈને સ્પંદન કરવાનું, કિંચિત માત્ર કોઈને માટે વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર આવે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાના. એટલે આમાં આખો દિવસ કોઈના સ્પંદન વગરનો ગયો, એવી રીતે દિવસ જાય તો બહુ થઈ ગયું. એ જ પુરુષાર્થ છે, એ જ પુરુષાર્થ છે. નેક્સ્ટ હેડિંગ આવે છે, દુઃખ દીધાના પ્રતિસ્પંદન. કોઈને દુઃખ આપ્યા હોય એના એના પ્રતિસ્પંદન. આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો ને તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. અંડરલાઈન સેન્ટેન્સ, આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. સ્ત્રી પુરુષે છૂટાછેડા લીધા પછી પુરુષ ફરી પૈણ્યો, તેમ છતાંય પેલી સ્ત્રીને દુઃખ રહ્યા કરે. શું પેલી સ્ત્રીને દુઃખ રહ્યા કરે તો તેના પડઘા તે પુરુષને પડ્યા વગર રહે જ નહીં, અને એ હિસાબ પાછો ચૂકવવો પડશે. અંડરલાઈન કર્યું ફરીવાર. એટલે શું આ કોર્ટના પેપરોથી પતી જાય છે, કે આ તમે એલિમોનીથી પતી જાય છે, કે તમે બધું વેચી નાખ્યું તમારું તો પતી જાય છે? ખરેખર એ તમને છોડે ત્યારે જ છૂટે છે. શું એટલે એ હિસાબ પાછો ચૂકવવો પડશે. આ બધું પર્સનલાઇઝ છે, પોતાને માટે જ છે. શું વ્યક્તિગત, પણ આપણને આનું સાયન્સ સમજાય. શું આખું કોઈને માટે, કોઈને માટે કોઈ કિંચિત માત્ર પણ કોઈનો ભાવ તમારા પ્રત્યે બગડ્યો હોય તો ઇટ હેઝ ટુ બી ક્લિયર્ડ ઓફ. શું કેટલું બધું અંદરથી આપણને આ જો વાંચતાની સાથે આપણને થાય કે આ હા, આપણું પ્રતિક્રમણ ચાલુ જ હોય. શું યુનો હવે પ્રશ્ન કરતા પૂછે છે, દાદા જરા વિગતથી ફોડ પાડો ને, એ હિસાબ પાછો ચૂકવવો પડશે એની જે વાત કરી. આમાં જે દાદાએ દાખલો આપ્યો, પેલીએ તો ડાયવોર્સ લઈ લીધા, પેલા ડાયવોર્સ લઈ લીધા, હવે મળતા નથી, પેલો ફરી પરણી ગયો છે, પેલો ફરી પરણી ગયો છે, પણ તો કે છે ના, એના પડઘા એને પડ્યા જ કરે. હી માઇટ નોટ થિંક અબાઉટ ઇટ, પણ દાદા કહે છે જરા વિગતથી ફોડ પાડો ને દાદા. તો દાદા શ્રી શું કહે છે, આ શું કહેવા માગીએ છીએ કે અંડરલાઈન, જ્યાં સુધી તમારા નિમિત્તે કોઈને સહેજ પણ દુઃખ થાય છે તો એની અસર તમારી ઉપર જ પડવાની, અને એ હિસાબ તમારે પૂરો કરવો પડશે. માટે ચેતો. અંડરલાઈન કરેલું સેન્ટેન્સ છે. તમે ઓફિસમાં એસિસ્ટન્ટને ટળકાવો તો એની અસર તમારા ઉપર પડ્યા વગર રહે કે નહીં? તમે ઓફિસને બરાબર ટટકાવ્યો હોય તમારા એસિસ્ટન્ટને, અથવા નોકરને ટટકાવ્યો, ઇન્ડિયામાં નોકરને બહુ કહે, તો એની અસર તમારા ઉપર પડે વગર રહે કે ના રે? પડે જ. બોલો હવે, જગત દુઃખમાંથી મુક્ત કઈ રીતે થાય? તમે હમણાં ટટકાવીને આવ્યા છો, કઈ રીતના મુક્ત થાય? માટે કોઈની, હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં પાછું અંડરલાઈન, માટે કોઈની અસર છોડે નહીં, અને છોકરાને સુધારવા જાઓ પણ એનાથી એને દુઃખ થાય તો તેની અસર તમને પડશે. કોઈની અસર છોડે નહીં, અને છોકરાને તમે સુધારવા જાઓ અને એનાથી એને દુઃખ થાય તો તેની અસર તમને પડશે. માટે એવું કહો કે જેથી એને અસર ના પડે અને એ સુધરે. આ બે વસ્તુ છે. એવી રીતે એવું કહો. શું એવું નથી, દાદા શું કહે છે? એવું કહો કે એની અસર ના પડે, આ તો બહુ મોટી વાત છે. એવું બોલો કે એની અસર ના પડે, ધેટ ઇઝ અ મોસ્ટ ક્રિટિકલ થિંગ, એના સ્પંદનો ના પડે. અને બીજું તો કે એ સુધરે. નિરહંકારી વાણીની વાત કરીને બીજું તો તમે કેવી રીતે કહી શકશો? તાંબાના અને કાચના વાસણમાં ફેર ના હોય? ઇઝન ધેર અ ડિફરન્સ બિટવીન કોપર વેસલ્સ એન્ડ ગ્લાસ વેસલ્સ?
હેન્ડલ વિથ કેર.
તમે તાંબાના અને કાચના વાસણને એક સમજો છો? તાંબાના વાસણને ગોબો પડે તો ઉપાડી લેવાય, પણ કાચનું વાસણ તો ભાંગી જાય. હા, છોકરાની તો આખી જિંદગી ખલાસ થઈ જાય. છોકરાની તો આખી જિંદગી ખલાસ થઈ જાય સર, એવા મા બાપ હોય એનો જિંદગી ખલાસ થઈ જાય. અને આ અંડરલાઈન કરેલું છે તાંબાના વાસણનું, અને આગળ અંડરલાઈન. અને આ અજ્ઞાનતાથી જ માર પડે છે. આને સુધારવા માટે તમે કહો, તેને સુધારવા માટે તમે કહો, પણ કહેવાથી એને જે દુઃખ થયું તેની અસર તમારા ઉપર આવશે. આ એને સમજ નથી પડતી. જ્યારે કહી નાખે છે ને બાપો કે માં કે મોટ, એને કહી નાખે છે ત્યારે એને નથી ખબર પડતી. પણ એની અંદર જે નાનો હોય છે અંડરહેન્ડ તરીકે, એને 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 જે દુઃખ થાય છે એની અસર પાછી તમને આવવાની છે, એનું તમને ભાન નથી. ગોબો પડે તો પણ ક્યારે તૂટે નહીં, પણ આ માનવીના મન બધા કાચના વાસણ જેવા છે, આપણે કહી નો ક્યારેય તૂટી જાય કહેવાય નહીં. જરાક તમે ના બોલો તોય તૂટી જાય. યસે, એટલે કાચના વાસણ જેવા છે મનુષ્ય બધા. અને પેલા તાંબાના વાસણ એટલે જળ જેવા, એવા તો કોઈ હોતા નથી. દરેકની અંદર જેની અંદર પરમાત્મા બેઠેલા છે, જેની અંદર ઈશ્વર પ્રગટ છે, ઓકે, મનુષ્ય છે, એ લોકોને ભલે ને આપણે લાગતા હોય કે જળ જેવા છે ને ઇન્સેન્સિટિવ છે, પણ ના, એમને અસરો થતી હોય છે. જસ્ટ બીકોઝ આપણે નથી જોઈ શકતા એનો અર્થ એ નહીં કે એમને અસરો નથી થતી. શું એમને અસરો થાય છે? બોલે નહીં, અથવા બહુ માર ખાતો હોય, બહુ જાડો માર ખાતો હોય તો પાતળો માર ખાય તો એની અસર એમને ના થાય, પણ અસર તો થાય જ ને.
પેલા મૂવી નતો જોયો, અધર સાઇડ એવું કંઈક હતું ને, અધર સાઇડ
બ્લાઇન્ડ સાઇડ. એટલે આ એટલે અસરો તો થાય જ છે. શું આપણે તો કે એની અસર તમારી ઉપર આવશે, હજુ આવી નથી પણ આવશે. હા,
પેલું આપણે આગળ નહીં વાંચ્યું કે તમારા ડિવોર્સ થઈ ગયા ને પેલો પાછો લગ્ન કરે તો પેલી જૂની વાઈફને દુઃખ થાય.
જૂની વાઈફને દુઃખ થાય ને, હા,
તો એનો પડઘો પેલા પર પડે. આપણે ડિવોર્સ થઈ ગયા, પેપરથી બધું થઈ ગયું, જુદા થઈ ગયા, એને રસ્તે પેલો પેલાને રસ્તે, પણ પેલો જો બીજા વાર લગ્ન કરે એટલે આને દુઃખ પડે. જાણે અજાણે કાફી દુખાવ્યું એ આપણને સમજ નહીં પડે, એને દુઃખ થાય છે, હકીકત છે.
અને વેરવાડી
અસર પેલા પર
આવવાની જ. સ્ત્રી પુરુષે છૂટાછેડા લીધા પછી પુરુષ ફરી પરણ્યો, તેમ છતાંય પેલી સ્ત્રીને દુઃખ રહ્યા કરે. જો આ જ્ઞાની જોઈને બોલે છે. હવે પેલી આમ ઉપરથી કહેતી, આઈ ડોન્ટ કેર, યુ નો, આઈ એમ ડન વિથ હિમ, શી માઇટ એક્ટ એકોર્ડિંગ ટુ વેસ્ટર્ન સોસાયટી. પણ આ જ્ઞાની જોઈને કહે છે કે પેલીને દુઃખ રહ્યા કરે, રહ્યા કરે. ઓકે, આનું નિવારણ પ્રતિક્રમણથી સિવાય બીજું કશું છે નહીં, જ્ઞાન અથવા પ્રતિક્રમણ. શું એટલે દાદા હવે કહે છે, આ દાદા આ કાર્ડમાં છોકરાને તો કહેવું પડે ને દાદા, આ કાર્ડમાં છોકરાને તો કહેવું પડે. દાદા કંઈ કહેવામાં વાંધો નથી, પણ એવું કહો કે એને દુઃખ ના પડે અને એનો પડઘો પાછો તમને ના પડે. આ બે રીતે છે. એવું કહો, કેટલી કેટલી આ તો જ્ઞાનીની વાત છે, અને કેવી કળાની વાત છે, અને કેટલું બધું વિઝડમ છે કે તમે એવી રીતે બોલો કે એને દુઃખ ના પડે અને પાછી એની અસર તમને ના પડે. યસે, આ નવી વસ્તુ છે કે એની અસર પાછી તમને ના પડે, નહીં તો પાછું થશે કે હું મેં બહુ કહી દીધું, અથવા મોટી ઉંમર થાય ને કે ઓહો હો મેં એને નાની હતી ત્યારે એટલી દબડાવી છે, એટલી દબડાવી છે, હવે મને થાય છે કે મેં એને બહુ, યુ નો, મેં એનું બહુ અહિત કરી નાખ્યું, હવે શું કરશો. આ પાછલી અસર જ આવીને આગળ, ત્યારે ત્યારે ભાન નહોતું પણ પાછળથી એને પછી અસર આવીને ઊભી રહી ગઈ. શું કેવી કરુણાજન્ય, આપણને કેટલી કરુણાજન્ય કરુણા ઉત્પન્ન થાય જે લોકો પાસે આ જ્ઞાન નથી એ લોકોને માટે, કે લોકો કેવું કેવું અંદર ચિતરી રહ્યા છે અને ચિત્રામણ માંથી કોઈ એમને છોડાવનાર નથી.
નીરુબેને કીધું હતું કે તારી વાણી થી કેટલા ને દુઃખ થાય છે, તો કે મારી વાણી તો કઈ ખરાબ કેતો જ નથી, કે કેટલા તો બધાને પૂછી આવ જેની જેની જોડે તારા કોન્ટેક્ટ છે, ઇન્ક્લુડિંગ મહાત્મા, કે તારી વાણીથી કેટલું દુઃખ થાય છે. તને એમ થાય છે કે મારી વાણીથી કોઈ દુઃખ નથી થતું,
બરાબર?
પછી રિજેક્ટ અને પછી એને કબૂલ કર્યું કે નહીં, મારી વાણી આવી ખરાબ છે.
એટલે જ્યાં ખરેખર તો આટલી આમ એક્ઝેક્ટનેસમાં તમે વાંચો જ્ઞાનીના એક એક શબ્દ તમે ઝીલી લો, પરમ સત્ય તરીકે ઝીલી લો, પરમ વિનયથી ઝીલી લો, અને દોષોથી મુક્ત થવાની દ્રષ્ટિએથી તમે ઝીલો, મુક્ત પરમ મુક્ત થવા માટે જ તમે કરો છો, એ રીતના કરો આપણે જે રીતના અત્યારે આપણે બધા કરી રહ્યા છીએ, ત્યારે આપણને આની વેલ્યુ સમજાય છે અને આની એક્ઝેક્ટનેસ સમજાય છે. શું યુનો એ ત્યારે આપણને સમજાય છે કે જ્ઞાની શું કહેવા માગે છે, અને આપણે કેટલી ઇન્ટેન્સિટીથી આપણે આપણા જ્ઞાની દીપકભાઈને પણ સાંભળ્યા છે, નિરૂમાને સાંભળ્યા છે. શું આપણે નક્કી પ્રશ્ન પૂછે છે, દાદા આ કાળમાં છોકરાને તો કંઈ કહેવું પડે ને? કહેવાનો વાંધો નથી, પણ એવું કહો કે એને દુઃખ ના પડે અને એનો પડઘો પાછો તમને ના પડે. હા, અંડરલાઈન, આપણે નક્કી કરી નાખવાનું કે આપણે કોઈને કિંચિત માત્ર દુઃખ દેવું નથી. જેનાથી કોઈને કિંચિત માત્ર દુઃખ થતું ના હોય તે પોતે સુખ્યો હોય, સૂત્ર તરીકે લઈ લો. જે કોઈને કિંચિત માત્ર દુઃખ નથી આપતો એ પોતે સુખ્યો હોય. એ સુખ્યો તો બહુ મોટી વાક્ય થઈ ગઈ. સુખ્યા આવા દુનિયામાં જડે એવા નથી, સુખ્યો હોય એમાં બે મત જ નહીં. આ અંડરલાઈન છે. અમે જે આજ્ઞા આપીએ છીએ તે તમે સર્વ દુઃખોથી મુક્ત થાવ એવી આજ્ઞા આપીએ છીએ. અમે જે તમને આજ્ઞા આપીએ છીએ એ એવી છે કે તમે જગતના તમામ દુઃખોથી મુક્ત થઈ જાઓ છો. અને આજ્ઞા પાડતા તમને કશી જ હરકત ના આવે. અમારી આજ્ઞા કશી હરકત વગરની છે, વિધાઉટ એની કાઇન્ડ ઓફ ઓબસ્ટ્રક્શન્સ દેર કે એની પ્રોબ્લેમ્સ. નેક્સ્ટ હેડિંગ, માત્ર ભાવના જ કરવાની છે. કોઈ આપણને ધોલ મારે તો આપણને દુઃખ થાય છે, એ લેવલથી જોવું. કયા લેવલથી જોવું? કોઈ આપણને ધવા કરીને કોઈ ધોલ મારે ત્યારે આપણને દુઃખ થાય છે ને, એ લેવલથી જુઓ ને. દુનિયા આપણને એવી કોઈ ધોલ મારે ત્યારે આપણને કેવું દુઃખ થાય છે? હા, અને હવે અંડરલાઈન આવે છે, કોકને ધોલ મારતી વખતે મનમાં આવવું જોઈએ કે મને ધોલ મારે તો શું થાય. આ ધોલ જુદી જુદી હોય છે, મનની હોય, વાણીની હોય અને વર્તનની હોય. શું મને કોઈ મરે તો મને શું થાય? આપણે કોઈની પાસેથી રૂપિયા 10,000 ઉછીના લાવ્યા પણ આપણા સંજોગ અવળા થયા એટલે મનમાં વિચાર આવે કે પૈસા પાછા નહીં આપે તો શું થવાનું છે. હા, તે ઘડીએ આપણે ન્યાયથી તપાસ કરવી જોઈએ. હવે અંડરલાઈન આવે છે, મારે ત્યાંથી કોઈ પૈસા લઈ ગયો હોય અને એ મને પાછા ના આપે તો મને શું થાય? હા, આ અંડરલાઈન કરેલું છે. અને પછી દાદા શું કહે છે, એવી ન્યાય બુદ્ધિ જોઈએ. પહેલાં એક ભેદ બુદ્ધિ હતી, હવે આ ન્યાય બુદ્ધિ આવી. આ ન્યાયની બુદ્ધિ છે, એવી ન્યાય બુદ્ધિ જોઈએ. અને પછી અંડરલાઈન કરે છે કે એમ થાય તો મને બહુ જ દુઃખ થાય, તેમ સામાને પણ દુઃખ થશે, માટે મારે પૈસા પાછા આપવા જ છે એવું નક્કી જોઈએ, અને એવું નક્કી કરો તો પાછું આપી શકાય. સો આ અંડરલાઈન કરેલું છે પાછું. નેક્સ્ટ હેડિંગ આવે છે, ચેતતા રહેવા જેવું છે આ જગતમાં. કોઈ ગમે તેટલું ગાંડું બોલે તે ઘડીએ આપણે જવાબ આપીએ, પણ તે ગમે તેટલો સુંદર હોય જવાબ, પણ સહેજે સ્પંદન ફેંકાઈ જાય તોય ના ચાલે. સહેજે સ્પંદન ફેંકાઈ જાય, ધ સ્લાઇટેસ્ટ વાઇબ્રેશન કોસ્ટ બોલતા વાણીથી તોય ના ચાલે. હા, સામાને બધું જ બોલવાની છૂટ છે, અન્ડરલાઈન છે, એ સ્વતંત્ર છે. અત્યારે પેલા છોકરા ઢેખાડા નાખે તો તેમાં એ સ્વતંત્ર નથી. ધોઝ બોય્સ ઇફ ધે થ્રો સ્ટોન્સ, પોલીસવાળો જ્યાં સુધી આંતરે નહીં ત્યાં સુધી સ્વતંત્ર જ છે બધા. શું સામો જીવ તો ગમે તે ધારે તે કરે, વાંકો ફરે ને વેર રાખે તો લાખ અવતાર સુધી મોક્ષે ના જવા દે તમને. જો વેર રાખે તો, કોઈ વેર વાળી લીધું, વાળી લીધું તમારી સાથે, તો એ તમને જોવાના જવા ના દે. એટલા માટે અમે કહીએ છીએ કે ચેતતા રહેજો, વાંકો મળે તો જેમ તેમ કરીને, ભાઈ સાહેબ કરીને પણ છૂટી જજો, આ જગતથી છૂટવા જેવું છે. નેક્સ્ટ હેડિંગ આવે છે પરમાત્મા વિભૂતિ સ્વરૂપે. પરમાત્મા પણ વિભૂતિ સ્વરૂપે, આપણે બ્રહ્માંડના માલિક છીએ, હેડિંગ છે, અન્ડરલાઈન છે. એટલે કોઈ જીવને દખલ ન કરવી, બને તો હેલ્પ કરો અને ના બને તો કંઈ હરકત નહીં. બને તો હેલ્પ કરો પણ ના બને તો નો પ્રોબ્લેમ, પણ કોઈને દખલ ના જ થવી જોઈએ. આ બધા ઇન્ટરફિયરન્સ ઉપર આવે છે, ડખો દખલ અહંકાર ઉપર જ. પ્રશ્ન કરતા, એટલે દાદા એનો અર્થ એવો કે પર આત્માને પરમાત્મા ગણવો? એનો અર્થ એવો કે પર આત્માને પરમાત્મા ગણવો? એનો અર્થ એવો કે પર આત્માને પરમાત્મા ગણવો? કવિ છે ને બધા આપણા દાદા, કે ના ગણવાનું નહીં, એ છે જ પરમાત્મા. પરમાત્મા ગણવો નહીં, એ છે જ પરમાત્મા. ગણવાનું તો એક ગપુ કહેવાય, ગપુ તો યાદ રહે કે ના પણ રહે, આ તો અન્ડરલાઈન ખરેખર પરમાત્મા જ છે. પણ આ પરમાત્મા વિભૂતિ સ્વરૂપે આવેલા છે, આ પરમાત્મા વિભૂતિ સ્વરૂપે આવેલા છે, બીજું કશું છે જ નહીં. પછી ભલેને કોઈ ભીખ માગતો હોય પણ તે વિભૂતિ છે, અને રાજા હોય તે પણ વિભૂતિ છે. સી, વિભૂતિ સ્વરૂપની બહાર પરમાત્મા છે પણ પોતાના સ્વરૂપમાં નથી. સી, વિભૂતિ છે તો તે વિભૂતિ છે. રાજા હોય તે વિભૂતિ છે અને ભિખારી હોય તે વિભૂતિ છે, અન્ડરલાઈન છે. કોઈ ભીખ માગતો હોય એ વિભૂતિ છે, રાજા હોય એ વિભૂતિ છે. આપણે એ રાજા હોય તેને વિભૂતિ સ્વરૂપ કહે છે, અને ભીખ માગતા હોય એને નથી કહેતા. મૂળ સ્વરૂપ છે તે તેમાંથી વિશેષતા ઉત્પન્ન થઈ છે ને વિભૂતિ કહેવાય છે. મૂળ સ્વરૂપ તો છે જ, પણ એ મૂળ સ્વરૂપમાંથી વિશેષતા ઉત્પન્ન થઈ ગયેલી છે, એટલે આ પ્રકૃતિ, આ મનવચનકાયનું પૂતળું જુદું જુદું સામે ઊભું થઈ ગયું છે. પણ મૂળ સ્વરૂપે પરમાત્મા જ છે. શું
એટલે કોઈ ભિખારી સ્વરૂપે,
કોઈ ભિખારી હોય, કોઈ રાજા હોય, શું
છે વિભૂતિ?
બે છે, વિભૂતિ જ છે, વિભૂતિ છે, ભીખમાં. એટલે અને મૂળ સ્વરૂપ છે, અન્ડરલાઈન છે, તેમાંથી વિશેષતા ઉત્પન્ન થઈ છે, વિશેષ રૂપ થયેલો છે, એટલે વિભૂતિ કહેવાય. અને વિભૂતિ તે ભગવાન જ ગણાય ને, એટલે કોઈ નામાં અન્ડરલાઈન દખલ તો ના જ કરવી જોઈએ. સામો દખલ કરે તો એને આપણે સહન કરી લેવી જોઈએ, કારણ કે ભગવાન દખલ કરે તો આપણે એને સહન કરવી જ જોઈએ ને. દખલ એટલે કે દોષ, એટલે કે રાગ દ્વેષ, એટલે કે આર્ત ધ્યાન હૃદ ધ્યાન કરાવે તે દખલ, એટલે કે જે સહજ છે ના રહ્યું અને અહંકારને ઉત્પન્ન કરાવે તે દખલ, એટલે કે જે જે બધા સ્પંદનો ઉછાળે તે અને જે સંસાર ચલાવે રાખે તે દખલ બધું. એટલે સામો દખલ કરે તો એને આપણને, એને આપણે સહન કરી લેવો જોઈએ, કારણ કે ભગવાન દખલ કરે તો આપણે એને સહન કરવી જોઈએ ને. આપણે જો કેટલી દ્રષ્ટિ કેવી છે, કોઈ આપણા દખલ કરતો કે એ નથી કરતો, આ ભાઈ નો એની પાછળ ભગવાન છે, અમે શું કરીશું? આ ભગવાન ના હોત તો હું કંઈક જરાક એને આપી દેત, પણ આ ભગવાન છે તો હું શું કરું?
ભગવાન કરે તો કારણ વગર તો કરતો હોય નહીં.
આપણે
તો, આપણે તો હવે વિભૂતિ સ્વરૂપ નહીં, આપણે તો, આપણે તો પરમાત્મા થવાના એન્ટ્રન્સમાં નજીક થવાના છે. આપણે એક બે અવતારમાં પરમાત્મા થઈને ઉભા રહીશું, એટલા નજીક થઈ ગયા છે. શુદ્ધાત્મા ભગવાન તો થઈ જ ગયા, વિભૂતિ આપણી નાથી રહી આવે. શું આપણે તો છૂટા થઈ ગયા છે. શું આપણે તો આનાથી મનોચનકાયથી જડમૂળથી છૂટા થઈ ગયા છીએ. આપણે જડમૂળથી આ મનોચનકાય જે કરે તેના આપણે જવાબદાર નથી. ખાલી આપણી જવાબદારી એટલી જ કે ભાઈ કોઈનામાં દખલ ના થવી જોઈએ, ડિસ્ચાર્જમાં પણ શું કોઈને દુઃખ ના પહોંચવું જોઈએ. આપણે ખરેખર આ વ્યવહાર સ્વરૂપ નથી, શું અંડરલાઈન, આ બધું ખાલી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. બાળકો જેમ રમકડા રમે તેમ આખું જગત રમકડા રમી રહ્યું છે. બાળકો જો અમે અહીંયા 5-6 બાળકો હોય કે આટલા બાળકો હોય તો એ લોકોને તમે આ એક રૂમ આપી દીધી તો એનો એ લોકો તમે જોજો, તમે ઓબ્ઝર્વ કરજો. મેં ઓબ્ઝર્વ કર્યા હતા અહીંયા આગળ આપણે ગુરુ પૂર્ણિમામાં, હું તાનસનને ત્યાં આગળ મૂકી મૂકી આવ્યો હતો. એ લોકો વધારે રમતા હોય, તમે જોયા કરો, તમને જાય આનંદ આવી જાય કે જોવાનું. એ લોકો અહીંયાથી કંઈક ઉપાડશે, અહીંયા થોડું રમશે, પછી બીજા ઓલા 2-3 જણ એનામાં જઈને પાછો લંબાવશે, પછી ત્યાં આગળ થોડું કરીને પછી ત્યાં જશે. ને કોન્સ્ટન્ટલી એનો પોતાનું કામમાં ના પડ્યા હોય, એ અહીંયાથી જશે પછી બીજા ત્યાં જશે પછી ત્યાં જશે પછી ત્યાં જશે. બધા પાછા જોયા કરે, થોડા નાતા દ્રષ્ટા હોય, થોડા આમ કરે, થોડા એ વિચારતું હોય.
વેરી ઇન્ટરેસ્ટિંગ
ટુ વોચ ધેમ. તમે જોયા કરો બધા બાળકોને, યુનો કલાકોના કલાકો નીકળી જાય છે. એવી જ રીતે આ કહે છે કે દાદા શું કહે છે કે આખું જગત આ બાળકો જેમ રમકડા રમે તેમ આખું જગત રમકડા રમી રહ્યું છે. પોતાના હિતનું કશું કરતો જ નથી, નિરંતર પરવશતાના દુઃખમાં જ રહ્યા કરે છે અને ટકરાયા કરે છે. શું કયા દુઃખમાં રહ્યા કરે છે? તો કે જે પરવશ છે, પરવશતાનું દુઃખ છે, એટલે એના પોતાના કંટ્રોલમાં જ નથી. ઓકે, દુઃખ આવ્યું તો એ દુઃખ એના કંટ્રોલમાં નથી અને એની અંદર પાછો એ રહ્યા કરે છે અને ટકરાયા કરે છે. રહ્યા કરે તો બહુ બરાબર છે, પણ પાછું એ દુઃખને લીધે ટકરાયા કરે, બધા જોડે અથડાયા કરે. શું જે આ કાચું ખાતા તે
ના હમણાં જ હમણાં
હા હમણાં જ હા હા
હા એના કાકાજી એટલે આના કઝિન બ્રધર થાય, અનુભાઈ જે આવેલા હતા, અનુભાઈ એના વાઇફ, એનીવે એના વાઇફ ઓફ થઈ ગયા, આપણે પ્રાર્થના રાખેલી.
રાઈટ રાઈટ.
ઓકે, તો પછી તે દિવસે અમે એને ફોન કર્યો, કીર્તિભાઈ પણ અમારી સાથે હતા. પછી કીર્તિભાઈ કહેતા હતા કે મારી પાસે વર્ષથી જોબ નથી ને અને તેને, તો અનુભાઈએ શું કીધું, પેલા ડોક્ટરે આ તો રમત રમાડે રામ
એવું બોલ્યા.
આપણે હમણાં કીધું ને રમત રમાડે છે,
રમત રમાડે રામ.
હા, આ ક્યારેક નોકરી છે, ક્યારેક નોકરી નથી, દુઃખ આવે છે, સુખ આવે છે, જે છે તે બધી આ રમત રમાડે રામ,
રામ રમત રમાડે છે.
સંજોગો,
હા બરાબર છે. હા, હવે એ એકચ્યુઅલી કીર્તિભાઈને લાગે ને ત્યારે કામ નું.
એક્ઝેક્ટલી.
અને બીજા કહેશે કે આ કીર્તિભાઈ ને અંદરથી થાય છે કે આનાથી તો ઇઝી ફોર હિમ ટુ સે અત્યારે, કારણ કે એના
ઇઝી ફોર હિમ, એની વાઇફ ઓફ થઈ ગઈ.
રાઈટ રાઈટ, બરાબર.
છતાં પણ અમે એની સાથે હમણાં મહિના પહેલા વાત કરી, જે મહિનો થયો તો, હી વોઝ મોર હેપી ધેન વી આર.
એવું કે
નો, હી રિયલી, હી
એટલે તટસ્થ,
તટસ્થ.
સંજોગાને વાઇફ મરી ગઈ તો પણ એ એને છે ને, હી હેઝ બીન એબલ ટુ મેન્ટેન સ્ટેબિલિટી. થોડુંક આપણે દાદામાં નથી, પણ વિતરાગ ભગવાનની આખી વાતની થોડીક સમજણ
છે. એટલે આપણે કહીએ ને, હા હોય ને, વિતરાગ વાણી જેને પકડી એને પણ એને 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 ફેર તો પડે જ ને. એનો
આપણે માનીએ કે અવતારમાં એ આગળથી કરતો કરતો આવેલો જ, શું ખબર.
હા, એ હોય, પણ આ એને સમતા રહેવી, સંજોગોમાં સમતા રહેવી, એ બને પણ ખરું. એવું જ નહીં કે આત્મજ્ઞાન હોય તો જ થાય,
એ ઊંચો જીવ છે, ઊંચો જીવ છે.
આત્મજ્ઞાન
માસા ઓફ થી ગયા, તમે માસીને સત્સંગ કરાવી આવ્યા ને આસાનતા. એ માસા ઓફ થી ગયા, માસીએ શાંતિથી બધી વિધિ પતાવી. ને એને રડું તો આવતું હોય અમુક, હવે એનું કુદગરમાં જે હોય તે ભરેલું માલ તો નીકળી જાય, પણ બધા પછી એની વાત કરે કે જો આ તો કેવી કઠોર હૃદયની છે, કે એને રડવું હોય ને એવું. પછી એને રડવું આવ્યું, પણ
આપણે ખરેખર આ વ્યવહાર સ્વરૂપ નથી, આ બધું ખાલી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. બાળકો જેમ રમકડા રમે તેમ આખું જગત રમકડા રમી રહ્યું છે. પોતાના હિતનું કશું કરતો જ નથી, નિરંતર પરવશતાના દુઃખમાં જ રહ્યા કરે છે અને ટકરાયા કરે છે. આ અન્ડરલાઇન કરેલો સેન્ટેન્સ છે. સંઘર્ષણ અને ઘર્ષણ એનાથી આત્માની અનંત શક્તિઓ બધી ફ્રેક્ચર થઈ જાય છે. સંઘર્ષણ અને ઘર્ષણમાં શું ફરક કે ઘર્ષણ પોતાની અંદર જ ચાલતું હોય, સંઘર્ષણ એટલે બધા વધારે પડતું થઈ ગયું, તે સંઘર્ષ શક્તિઓ બધી ફ્રેક્ચર થઈ જાય છે. નોકર પ્યાલા રકાબી ફોડે તો અંદર સંઘર્ષણ થઈ જાય. એનું શું કારણ? ભાન નથી, જાગૃત નથી, જાગૃતિ નથી કે મારું કયું અને પારકું કયું, પારકાનું હું ચલાવું છું કે બીજો કોઈ ચલાવે છે. અને આ પાછું આગળ આવે છે, આ જે તમને એમ લાગે છે કે હું ચલાવું છું તે એમાંનું તમે કશું ચલાવતા નથી, એ તો તમે ખાલી માની બેઠા છો. આ તમે ખાલી માની બેઠા છો, તમારે જે ચલાવવાનું છે ને તે તો તમને ખબર નથી. પુરુષ થાય ત્યારે પુરુષાર્થ થાય, પુરુષ જ થયા નથી ત્યાં સુધી પુરુષાર્થ કેમ કરીને થાય? શું હવે નેક્સ્ટ વન? ભગવાને જોયો નુકસાનમાંય નફો. ભગવાનની દ્રષ્ટિ કેવી ગજબની છે કે નુકસાનમાંય ભગવાને નફો જોયો.
ચા કોફી,
ફાઇન. ભગવાને જોયો નુકસાનમાંય નફો. મહાવીર ભગવાને એમના શિષ્યોને શીખવાડ્યું, ભગવાન મહાવીરે એમના શિષ્યોને શું શીખવાડ્યું હતું કે તમે બહાર જાઓ છો ને ત્યારે, અન્ડરલાઇન કરેલું છે, લોકો એકાદ લાકડી મારે તો આપણે એમ સમજ્યું કે લાકડી એકલી જ મારી છે ને, હાથ નથી માંગ્યો ને, એટલી તો વચત થઈ ગઈ ને, એટલે આ જ લાભ માનજો. કોઈ એક હાથ ભાંગે ને તો બીજો તો નથી ભાંગ્યો ને, બે હાથ કાપી નાખે ત્યારે કહે કે પગ તો છે ને, બે હાથ ને બે પગ કાપી નાખે તો કેવું કે હું તો જીવતો છું ને, આંખે તો દેખાય છે ને. લાભાલાભનું ભગવાને દેખાડ્યું, લાભ અને આ લાભનું.
નુકસાનમાં નફો,
અલાભમાં લાભ દેખાડે છો. લાભાલાભનું ભગવાને દેખાડ્યું, તું રડીશ નહીં, હસ, આનંદ પામ. વાત ખોટી નથી ને? ભગવાને અંડરલાઈન છે સમ્યક દ્રષ્ટિથી જોયું જેથી નુકસાનમાં પણ નફો દેખાય. સમ્યક દ્રષ્ટિથી જોતા નુકસાનમાં પણ નફો દેખાય. સવળી દ્રષ્ટિથી જોતા, સાચી દ્રષ્ટિથી જોતા નુકસાનમાં પણ નફો દેખાય. શું નુકસાનમાં પણ નફો દેખાય? એટલે એક આટલું જરાક વાંચે. પ્રતિકૂળતાની પ્રીતિ, પ્રતિકૂળતાની પ્રીતિ. તમારે એટલે કે મહાત્માઓને હવે સંયોગો એકલા જ રહ્યા છે. અન્ડરલાઇન કરેલું સેન્ટેન્સ છે, તમારે મહાત્માઓને હવે એકલા સંયોગો જ રહ્યા છે. મીઠા સંયોગો તમને વાપરતા નથી આવડતા, મીઠા સંયોગો તમને વાપરતા નથી આવડતા. મીઠા સંયોગો તમે વેદો છો એટલે કડવા પણ વેદવા પડે છે. મીઠા સંયોગો તમે વેદો છો, એનું વેદન કરો છો એટલે કડવા પણ તમને વેદવા પડે છે. અન્ડરલાઇન કરેલું છે. પણ મીઠાશને જાણો, આ મીઠાશનો સંયોગ કહેવાય. તો મીઠાશને જાણો તો કડવામાં પણ જાણપણું રહેશે. કેટલું બ્યુટિફુલ સૂત્ર છે, અન્ડરલાઇન કરેલું છે. પણ તમને હજુ પહેલાંની આદતો જતી નથી તેથી વેદવા જાઓ છો. આત્મા વેદ તો જ નથી, આત્મા જાણ્યા જ કરે છે. જે વેદે છે ને તે ભ્રાંત આત્મા છે, પ્રતિષ્ઠિત આત્મા છે, જૂનો આત્મા છે. આપણે માટે જેને અહંકાર હતો તેને આપણે જાઓ કે ઓહો હો, આ પ્રતિષ્ઠિત આત્મા જલેબીમાં તન્મયાકાર થયો છે. શું જલેબીમાં તન્માયાકાર થયો છે? પ્રતિષ્ઠિત આત્મા જલેબીમાં તન્માયાકાર થાય છે. શું એટલે આ મીઠા છે ને વર્તે છે એને આપણે જાણો કે એને ગમ્યું ને, સર ગમ્યું ને, સારું તો આવું જ કરતા રહેજો. પછી એને એવી રીતના કહેવાનું, યુ નો,
પ્રતિષ્ઠિત આત્મા એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર.
હા, અહંકાર આ જૂનો ડિસ્ચાર્જ અહંકાર. આપણે માટે આ પ્રતિષ્ઠિત આત્મા જેવું કશું રહ્યું નહીં, પણ જૂનો ડિસ્ચાર્જ અહંકાર. પેલા લોકોને માટે કે જેને પ્રતિષ્ઠા કરી કે હું જ આનંદ છું, હું જ જસુ છું, તો એને પ્રતિષ્ઠા કરી દઈશું. આપણે માટે હવે એવો નથી રહ્યો, આપણે માટે ડિસ્ચાર્જિંગ રહ્યો. હા, તેને આપણે જાણવાનું, ઓહો હો આને જલેબીમાં હજુ રસ છે, એટના આપણે જાણવાનું કે આને આજે આમાં રસ છે કે આને આવું ગમે છે. એટલે જાણ્યું, એટલે
જાણવાનું પણ વેદવાનું નહીં.
જાણવાનું આપણે વેદવાનું નહીં, આપણે નહીં વેદવાનું. વેદનારો વેદ એને આપણે જાણીએ, એને કેરી ભાવે, તને ભાવે છે ને, તો ખાઈ લે જરાક, પણ હવે પછી રોજ નહીં મળે, હા એનો થોડા ઓછી ખાવ, એનો એ રીતના કંઈ કહેવાય એને બધું અંદરથી. હા ચલો, હા તો પછી આપણે જય સચિદાન આપણે પછી કાલે ચાલુ રાખીશું આનું.